તારીખ 20/9/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 374 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 303
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 374 પાનું 208 અંતર્મુખનો જ્યારે પ્રયોગ કરીએ ત્યારે દીવો સર્વ વસ્તુને પ્રકાશે છે, તેવી રીતે પ્રયોગ કરવો ઠીક છે કે દર્પણમાં જેમ પ્રતિબિંબ થાય છે તે રીતે આત્મામાં પ્રયોગ કરવો? અંતર્મુખ થવાનો પ્રયોગના સંબંધમાં પ્રશ્ન છે. અંતર્મુખ થવું હોય ત્યારે આત્માને વિશે કેવો દ્રષ્ટાંત લાગુ કરીને પ્રયોગ કરવો? બે પ્રશ્નમાં બે દ્રષ્ટાંત લીધા છે પ્રશ્નકારે, કે દીવાનું દ્રષ્ટાંત લેવું કે દર્પણ એટલે અરીસાનું દ્રષ્ટાંત લેવું. સમાધાન આપે છે, અંદર પ્રયોગ કરવામાં હું કેવી રીતે જાણું છું એવી જાતનો પ્રયોગ કરતા પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું અર્થાત જ્ઞાયક તરફની દ્રષ્ટિ કરવી તે જ પ્રયોગ છે. આમાં શું છે, પ્રયોગ કરનાર પ્રયોગની ભૂમિકામાં આવ્યો હોય તો પ્રયોગ કરી શકે છે, જે પ્રયોગની ભૂમિકામાં નથી આવી શક્યો એ પ્રયોગ કરી શકતો નથી. પ્રયોગમાં પુરુષાર્થ ભળે છે ત્યારે પ્રયોગ થાય છે. વિચારની ભૂમિકા અને પ્રયોગની ભૂમિકામાં તફાવત આ છે કે વિચારની ભૂમિકા છે ત્યાં સુધી પુરુષાર્થનું સ્ટેજ નથી અને પ્રયોગની ભૂમિકામાં પુરુષાર્થનો સ્ટેજ છે. એટલે કે પ્રયોગ અમુક પરિણામની અંદર બળ હોય તો થઈ શકે. વિચાર પહેલી ભૂમિકા છે, પ્રયોગ છે વિચારથી એક કદમ આગળ વધીએ એટલે વિચાર બળ સાથે સાથે હોય તો પ્રયોગ થાય. વિચાર અને વિચાર બળ, એકલો વિચાર હોય ત્યાં સુધી પ્રયોગ નથી થતો. પ્રયોગની સાથે પ્રયોગ ત્યારે થાય છે કે જ્યારે વિચારની સાથે વિચાર બળ હોય ત્યારે. બળ કયો કે પુરુષાર્થ કયો, એક વાત. બીજી વાત એ છે કે વિચારની ભૂમિકામાં બધા જીવો આવી શકે છે. જે મનવાળા જીવો છે, સંઘની પંચેન્દ્રિય, પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન છે, એ બધાને વિચાર શક્તિ પ્રગટ છે. એટલે બધા જ વિચાર કરે છે, વિચાર કરી શકે છે અને તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આત્માના હિત અને અહિતના વિષયમાં પણ વિચાર કરી શકે છે. એ શક્તિ બધામાં છે એટલે એમાં કોઈ નવી શક્તિ પ્રગટ કરવાનો પ્રશ્ન નથી. જ્યારે વિચાર કરી શકે છે અને પ્રયોગના સંબંધમાં આત્માના સંબંધમાં પણ વિચાર કર્યો હોય ત્યારે પ્રયોગ કરવાને ઈચ્છું કે એવો જીવ, પ્રયોગ કરવા જતાં પ્રયોગ ન થાય અને વિચાર થાય એવું બનવાનો સંભવ છે. આ વિષયમાં જરા આપણે સ્પષ્ટીકરણ પહેલા વિચારીએ છીએ. બેનશ્રી શું કહેશે પછી આપણે વધારે વિચારશું, પણ આવું બને છે. અને પ્રયોગ સંબંધમાં વિચાર ચાલતો હોય ત્યારે એવી ભૂલ થવાનો પણ સંભવ છે કે પોતે કરતો હોય વિચારને માને કે હું પ્રયોગ કરું છું. આવું બને, જેમ કે આ પ્રશ્ન કર્યો છે કે હું મારા આત્માને દીવાની જેમ જ્ઞાન માં લો કે હું અરીસાની જેમ જ્ઞાન માં લો, બેમાં પ્રયોગ પણ થાય ને બંનેમાં વિચાર પણ થાય, કલ્પના પણ કરે કે હું દીવા જેવો જ્ઞાનથી પ્રકાશિત છું, જેમ દીવો પ્રકાશે છે એમ હું જ્ઞાન, મારો જ્ઞાનનો પ્રકાશ થાય છે એમ વિચાર પણ આવે અને એમ પ્રયોગ પણ થઈ શકે. હા, શક્યતા વિચારને વધારે છે. એટલે તો શું બેનશ્રી લીધું કે એ પ્રકારનો પ્રયોગ કરવા કરતા, એટલે શું છે, સામાન્ય ભૂમિકા જોઈ લીધી કે તમને વિચાર થઈ જશે. હા, પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું, તમે પહેલો પ્રયોગ અસ્તિત્વ ગ્રહણ કરવાનો કરો એમ કહ્યું. આવી રીતે પ્રયોગ કરવા કરતા તમે આવી રીતે પ્રયોગ કરો એમ કીધો. શું એટલે સ્પષ્ટ કહીએ તો કે પ્રયોગના પ્રકરણમાં માર્ગદર્શન આપ્યું કે પ્રયોગ તમારે પહેલા કેવી રીતે કરવો જોઈએ, કોઈ પણ મોમક્ષરે પ્રયોગની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ. કેમ કે શાસ્ત્રોની અંદર આત્માને સમજાવવા માટે અનેક પ્રકારના દ્રષ્ટાંત આપ્યા છે. સમુદ્રનો દ્રષ્ટાંત આપ્યો છે, આકાશનો દ્રષ્ટાંત આપ્યો છે, અગ્નિનો દ્રષ્ટાંત આપ્યો છે, પછી આ બંને દ્રષ્ટાંત આપેલા છે. શું દીવાનો દ્રષ્ટાંત આપેલો છે, દર્પણનો દ્રષ્ટાંત આપેલો છે, પંચાધ્યાયમાં એક સાથે એવા 26 દ્રષ્ટાંત આપ્યા છે. બીજા ભાગમાં કેટલા? 26 દ્રષ્ટાંત આપ્યા છે. બહુ સૂક્ષ્મ વિષય લીધો છે. હિંમતભાઈ પંડિતજી સાથે ચર્ચા થઈ હતી, એ પંચાધ્યાયના 4-5 અનુવાદ થયા છે સંસ્કૃતના, પણ ગુરુદેવને સંતોષ નહોતો, કારણ બધા પરફેક્ટ નથી. હવે તમને આધ્યાત્મિક રીતે ફાયદો થાય એવું હોય તો ગ્રંથો બહુ જરૂરી અનુયોગનો સૂક્ષ્મ અને સારો છે, તો તમે અનુવાદ કરો એવી મારી રિક્વેસ્ટ છે, તમને વિનંતી છે કે આનો અનુવાદ કરો. તો મને બહુ આ ગ્રંથ ગમે છે અને તમે અનુવાદ કરો તો સારું, હું પણ મારે સાથે સાથે જોડાઈશ આમાં, કંઈ કામ મારા જેવું કામ હોય તો. પણ આ એક મને કામ બહુ સારું લાગે છે. અને આ તો શાસ્ત્ર લખ્યો કે અનુવાદ કરે કે કોઈ પણ શાસ્ત્રનું કામ કરે ત્યારે આત્મરસ ખૂંટવાનું એક બહાનું છે, એ નિમિત્ત છે, બાકી તો મૂળ કામ તો આપણે એ હોય છે. એમ કરીને બહુ જરા મેં પ્રસ્તાવના મૂકીને એ રિક્વેસ્ટ મૂકેલી, ત્યારે એમણે એમ કહ્યું કે એમાં જે ઓલા 26 દ્રષ્ટાંત આવે છે ને, એ જ હું સમજી શકતો નથી કે આમાં ગ્રંથકાર હું સમજાવવા માગે છે. કે બહુ મોટા પંડિત કહેવાય ને, બુદ્ધિશાળી માણસ છે. આ 26 દ્રષ્ટાંતમાં હું કાંઈ સમજી નથી શકતો કે આમાં એ હું આત્માને કેવી રીતે સમજાવવા માગે છે, અથવા 26 દ્રષ્ટાંતમાં એ ડિફરન્શિએટ કેવી રીતે કરે છે, હું એ દ્રષ્ટ જુદું પાડવા માગે છે એ જ હું સમજાતો નથી. એટલે એમ એમ પ્રશ્ન એમ સમજી શકાય એમનો કે ડિફરન્ટ આસ્પેક્ટ ઉપર આત્માને સમજાવવાનો પ્રયત્ન ગ્રંથકાર કરે છે. તમે એમાં એ કયા કયા ડિફરન્ટ આસ્પેક્ટ છે એ કે મને પકડાતું નથી. અને આવું જ્યારે હોય ત્યારે હું ઊંટનો ઘૂંચવાઉં છું, હું વિચારમાં ઘૂંચવાઈ જાઉં છું, અને બહુ ઘૂંચવા તો મને ટેન્શન આવે છે, પછી એ રસ્તો નીકળતો નથી. પછી મને તો એમ થયું કે ગુરુદેવ જેવા ગુરુદેવ તો હતા, ગૂંચવણ દૂર કરવાવાળા કે ટેન્શન દૂર કરવાવાળા કે સ્પષ્ટીકરણ આપવાવાળા, પણ ગમે તેમ પણ એમણે ગુરુદેવે રિક્વેસ્ટ કરેલી, એ નહોતો એમણે શરૂ કર્યું. પછી મેં થોડુંક વધારે મોણ નાખીને વાત કરી કે તમારો આત્મરસ ઘૂંટાય, તમારો તત્વનો રસ ઘૂંટાય એવી પદ્ધતિથી કાંઈક અનુવાદ કરો, આમ કે મારાથી શક્ય નથી, કે મારી પ્રકૃતિ જુદી જાતની છે અને મને આમાં ટેન્શન ઊભા થઈ જાય છે. પ્રવચન એટલે જ નથી આપતો કે મારે બધું તૈયાર થવું પડે અને એમાં મને ટેન્શન ઘણી વાર થઈ જાય છે. કાલે પ્રવચન આપો તો આજે મારે તૈયારી કરવી પડે અને એમાં મને ટેન્શન થઈ જાય. એટલે પછી વાત રહી ગઈ. મારો તો કહેવાનો આશય અહીંયા એ છે કે આત્માને સમજવા માટે, વિચારવા માટે દ્રષ્ટાંતો પણ હોય છે અને એ દ્રષ્ટાંતોથી આત્માને પ્રયોગમાં પણ લઈ શકાય છે. જ્યારે આ પ્રશ્ન બેન્સરી સામે સામે આવ્યો છે, એમની સામે આ પ્રશ્ન મૂકવામાં આવ્યો છે, ત્યારે એમણે પોતાના અનુભવથી એક માર્ગદર્શન આપ્યું કે તમે આ પ્રકારે આત્માને પ્રયોગમાં લેવા કરતાં તમે આ પ્રકારે શરૂઆત કરો આત્મામાં. એનો સીધો અર્થ એમ થાય છે કે અમે એમ પ્રયોગ કર્યો તો પહેલો પહેલો, અથવા પ્રયોગમાં સૌથી પહેલા હયાતીને, મોજૂદગીને ગ્રહણ કરવી, વિચારવી નહીં, ગ્રહણ કરવી એવો પ્રકાર હોવો જોઈએ. આ સ્પષ્ટ માર્ગદર્શન છે. છ પદના પત્રમાં પહેલું પદ આત્મા છે એમ લીધું છે. પહેલું પદ આત્મા છે એમ લીધું છે અને પહેલું ગુણસ્થાનક અસ્તિત્વ ગ્રહણનું છે. દ્રષ્ટિ છે એનું કાર્ય ફક્ત અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે. આત્મા કેવો છે એ દ્રષ્ટિનો વિષય નથી. આત્મા જ્ઞાન સ્વરૂપી છે કે આત્મા આનંદ સ્વરૂપી છે કે દીવા જેવો છે કે અરીસા જેવો છે એ દ્રષ્ટિનો વિષય નથી, એ જ્ઞાનનો વિષય છે. અને ચોથું ગુણસ્થાન દ્રષ્ટિ પ્રધાન છે. દ્રષ્ટિ સવળી થવાની છે સ્વાનુભૂતિમાં. એટલે અસ્તિત્વ ગ્રહણનો પ્રયોગ થવો જોઈએ એમ કે છે, કેમ કે દ્રષ્ટિનું કાર્ય માત્ર અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે, આથી વધારે કાંઈ નથી. આત્મા આવો છે ને તેવો છે એ વાત દ્રષ્ટિને નથી, એ જ્ઞાનને છે, એ વિષય જ્ઞાનનો છે, દ્રષ્ટિનો નથી. એટલે આવા ખુલાસા કાંઈ શાસ્ત્રમાં નથી મળતા, સંકેત હોય છે, પણ જ્ઞાનીઓ પોતાના અનુભવથી આ વિષયનું પ્રતિપાદન કરતા હોય છે. કૃપાળુદેવે સૌથી પહેલું પદ લીધું આત્મા છે. એ છ પદના ક્રમ મૂકવામાં પણ એમની કોઈ અસાધારણ વિચિક્ષણતા છે એમ સમજવા યોગ્ય છે. એમને મધ્યથી છ વાત મૂકી દીધી છે એવું નથી, ક્રમથી મૂકી છે. એટલે અહીંયા એમ કીધું કે એવી જાતનો પ્રયોગ કરવા કરતા, એટલે એમ નહીં કરવાનું એમ કે છે, આમ કરવાને બદલે તમે આમ કરો કે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું. એટલે કે શું અર્થાત, એટલે કે નાયક તરફ દ્રષ્ટિ કરવી તે જ પ્રયોગ છે. એમાં શું થાય છે, અમે બહુ સૂક્ષ્મતાથી વિચારીએ તો કે જ્ઞાનમાં પણ હયાતી ગ્રહણ કરવા જાય છે અને શ્રદ્ધાનું તો એ મુખ્ય કાર્ય છે અને પ્રયોગ કરનાર જીવને મિથ્યા શ્રદ્ધા ઘણી મંદ પડતી ગઈ છે, મંદ પડતી જાય છે, મંદ પડતી જઈ રહી છે, એટલે સવળી થવાની તૈયારી કરી રહી છે એ શ્રદ્ધા પૂર્વ ભૂમિકામાં. શાસ્ત્ર ભાષાએ દર્શન મોહનો અનુભાગ એકદમ ઘટ જાય છે. સાદી ભાષામાં મિથ્યાત્વ મંદ પડતું જાય છે. નાસ્તિથી અસ્તિથી પોઝિટિવલી લઈએ તો શ્રદ્ધા સવળી થવાની તૈયારી કરતી જાય છે. એવી ભૂમિકા એ પ્રયોગની ભૂમિકા છે અને જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થતું હોવાને લીધે જ્ઞાનમાં પણ અસ્તિત્વ ગ્રહણ થાય તો શ્રદ્ધાને સવળું થવામાં એક વધારે કારણ મળે અથવા બુસ્ટિંગ મળે, બુસ્ટર મળે, એવું કામ થાય. એટલે આ પ્રયોગની અંદર અનુભવ ગર્ભિત સમજણ છે. આ માર્ગદર્શનની અંદર પણ અનુભવ ગર્ભિત માર્ગદર્શન છે એમ સમજવા યોગ્ય છે. એ ઊંડી વાત છે થોડી. પ્રયોગ ના ઘણા પ્રકાર છે. ભેદ જ્ઞાન નો પ્રયોગ છે એ આખરી પ્રયોગ છે. એ બધા પ્રયોગે આગળ વધતા વધતા, અનેક પ્રકારના પ્રયોગે આગળ વધતા વધતા છેલ્લો પ્રયોગ પછી ભેદ જ્ઞાનનો ફાઇનલ પ્રયોગ રહે છે. પછી એ પ્રયોગ બદલાતો નથી. એ છેલ્લું સ્ટેજ પ્રયોગનું આવે છે. પછી જ્યાં સુધી સાધક દશા છે ત્યાં સુધી સ્વવિકલ્પ દશા છે, એટલે સાધક દશાની પણ છઠ્ઠા ગુણ સ્થાનની સ્વવિકલ્પ દશા છે ત્યાં સુધી એ પ્રયોગ ચાલે છે સહજપણે. પછી બીજો પ્રયોગ આંતર નથી, બીજો પ્રયોગ નથી. હા, એ છે. અવલોકનથી પ્રયોગની શરૂઆત છે. અવલોકનથી પ્રયોગની શરૂઆત છે. અને સૌથી પહેલો પ્રયોગ અસ્તિત્વ ગ્રહણનો થવો જોઈએ. નહીતર વિચારે ચડી જવાશે. શું જો અસ્તિત્વ ગ્રહણનો પ્રયોગ કર્યા વિના બીજા પ્રયોગે મુમુક્ષુ ચડવા જાય તો વિચારે ચડી જવાની સંભાવના વધારે છે. એટલે એની ના પાડી, કેમ નહીં કરો તમે? કેવી ઊંડી વાત છે. આમ નહીં કરો ને આમ કરો એમાં કેવી ઊંડી વાત છે એ વિચારવા જેવું છે. બહુ ક્લેરિટી હતી. અને તો કે અનુભવ હોય એટલે હોય, એ સ્વાભાવિક છે. પોતાને અનુભવ પોતે કરેલો છે એટલે પોતે પ્રશ્ન જ્યારે આવે ત્યારે અંદર જાય છે, એમનું જ્ઞાન અંદર જાય છે. પ્રશ્નો જ્યારે કોઈ બી પ્રશ્નો, અધ્યાત્મના પ્રશ્નો સામે આવે ત્યારે જ્ઞાની છે એ પોતાના અધ્યાત્મ ક્ષેત્રમાં એમનું જ્ઞાન વિચારવા માંડે છે. જ્ઞાન એક એવો પ્રકાશ છે કે એની અંદર એ સૂજ આવે છે. આમ હોય કે આમ ન હોય, આમ હોય કે આમ ન હોય, આમ હોય કે આમ ન હોય, આને આમ હોય કે આને આમ હોય, આનું આને શું હોય, બીજાને શું હોય, આથી આગળવાળાને શું હોય, આને શું હોય, જેવો સામે જેવું પાત્ર, સામે જેવો પ્રશ્ન, એમ ચારે પડખેથી એક સાથે જ્ઞાનની અંદર એ બધું આવે છે. પછી જેને જે જરૂર હોય એ મૂકે છે. એવી રીતે માર્ગદર્શન આપે છે. ક્રમે ચડેલો જીવ હોય, ક્રમથી આગળ વધેલો હોય તો સહજ અવલોકનમાં આવે છે. બીજાને અવલોકન કરવું પડે છે એવું છે. એનું કારણ છે, બહુ સ્પષ્ટ કારણ છે એનું, કે પૂર્ણતાના લક્ષ પછી અવલોકનનું સ્ટેજ છે. પૂર્ણતાના લક્ષ થયા પછી એક સંવેગ ઉભો થાય છે તફાવત જોઈને, કે મારે પૂરેપૂરું સિદ્ધપદ પ્રાપ્ત કરવું છે અને હું સાવ તળેટીમાં ઊભો છું. તળેટીમાં ઊભેલો ટોચે પહોંચવાની ધ્યેય નક્કી કરે છે કે આ ટોચ છે મારી, એટલે મારે બધું કામ બાકી છે. બધું ઘણું કામ બાકી છે ને સમય ઓછો છે એવું ભાન થવાથી પરિણામની અંદર વેગ ઉત્પન્ન થાય છે કે જલ્દી કરવું પડે, જલ્દી કરવું જોઈએ, જલ્દી કરવું જોઈએ, જલ્દી કરવું જોઈએ, નહીં તો થાય જ નહીં. જલ્દી ન કરો તો થાય જ નહીં, જલ્દી ન કરો તો થાય જ નહીં. આ એક અભિપ્રાય સહિત વેગ ઉત્પન્ન થાય છે. આવા અભિપ્રાય સહિત વેગ ઉત્પન્ન થાય છે એને સંવેગ કહે છે. અને જેમ મોક્ષ માર્ગની ભૂમિકાનું પ્રધાન કારણ પુરુષાર્થ છે, એ મુમુક્ષુની ભૂમિકાનું આગળ વધવાનું પ્રધાન કારણ સંવેગ છે. સમસંવેગ નિર્વેદ આસ્થા ને અનુકંપા એ સમ્યક દર્શનના પાંચ લક્ષણ લીધા છે, આનુષંગિક પરિણામો લીધા છે. એમાં સમ એટલે કષાયરસ મંદ પડવો, નિર્વેદ એટલે વૈરાગ્ય અને ઉદાસીનતા, આસ્થા એટલે આસ્તિક બુદ્ધિ, અનુકંપા એટલે બધા જીવો અને પોતાના આત્માને અનુકંપા. આ બધું હોવા છતાં પણ સંવેગ છે એ પ્રધાન સાધન છે અથવા પ્રધાન કારણ છે. પાંચેમાં ચાર હોવા યોગ્ય છે અનેકને, ઘણાને, પણ આ પાંચમું હોય તો જ કામ આગળ ચાલે એવું છે. આસ્તિકમાં વિશ્વાસ, દેવગુરુ શાસ્ત્ર અને એમના કથનો અને પ્રતિપાદન ઉપરનો વિશ્વાસ. પરિભ્રમણની વેદના ફળ સ્વરૂપે પૂર્ણતાનું લક્ષ ઉત્પન્ન થવું જોઈએ, અને પૂર્ણતાનું લક્ષ ઉત્પન્ન થાય તો સંવેગ ઉત્પન્ન થયા વિના રહે નહીં. કેમ કે સાયન્ટિફિક છે, ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી પ્રોડ્યુસિસ વેલોસિટી. પોટેન્શિયલ ડિફરન્સ હોય એટલે વેલોસિટી ઉત્પન્ન થવું, એ સાયન્ટિફિક છે. વેલોસિટી એટલે જોશ આવવો. પાણી ઉપરથી પડે તો પાણી એનું જ છે, નીચે બળ પકડે. ઊંચા મકાનમાં 15મા માળે તમે કોક ખોલો અને પહેલા માળે કોક ખોલો, એમાં ઘણો ફેર છે. 15મા માળે તમે કોક ખોલો તો તમને સાધારણ પાણી લાગે, આવતો એવું લાગે ભરવામાં, અને પહેલા માળે કોક ખોલો તો તમને ફોર્સ લાગે, જોશથી પાણી આવતું એવું લાગે. કેમ કે પોટેન્શિયાલિટીનો ડિફરન્સ છે, પોટેન્શિયલ ડિફરન્સ ઊભો થયેલો છે, એ અહીંયા ઊભો થાય છે પૂર્ણતાના લક્ષમાં. બહુ સાયન્ટિફિક છે, કરવું નથી પડતો. હવે જ્યારે કોઈને જલ્દી કામ કરવું છે ત્યારે એ કામમાં અવરોધ ક્યાં આવે છે? કે વર્તમાન પરિણામમાં ભૂતકાળમાં નુકસાન કરી બેઠો છે, એ વાત ચોક્કસ અવરોધમાં છે ખરી, તો પણ એનો કોઈ ઉપાય નથી. ઉપાય વર્તમાનમાં જ થઈ શકે છે. ઉપાય ભૂતકાળમાં નથી થતો, ઉપાય ભવિષ્યમાં નથી થતો, ઉપાય વર્તમાનમાં થાય છે. એટલે એ વર્તમાનને સંભાળે છે, અને વર્તમાનની સંભાળ કો, વર્તમાનની જાગૃતિ કયો, વર્તમાનની દરકાર કયો, એનું બીજું નામ અવલોકન છે. અહીંથી અવલોકનનો સ્ટેજ શરૂ થાય છે, કે ત્યાંય કાળજી લે છે. એક એક પરિણામમાં અવલોકન કરીને કાળજી, એક એક પરિણામમાં અવલોકન ઊભું થાય ને કાળજી આવે. અહીંથી પ્રયોગની ભૂમિકા શરૂ થઈ. હવે એ પ્રયોગની ભૂમિકામાં ઘણા પડખા ઊભા થાય છે અને ઘણી ઘણી વાતો છે. એ પ્રયોગે ચડે એનું જ કામ છે, બાકી કલ્પનાએ ચડવા જેવું થાય. પાછું પ્રયોગનો વિષય વિચારમાં લઈ લે, સમજી સમજીને, અને એ તો કરવા જેવું નથી, એ પદ્ધતિએ આગળ વધવા જેવું નથી. એટલે પ્રયોગની ચર્ચા પ્રયોગે ચડ્યા હોય એની સાથે જ કરાય, વિચારે ચડ્યા હોય અથવા પ્રયોગની ભૂમિકાનો હોય એની સાથે પ્રયોગની ચર્ચા નકામી છે અથવા નુકસાનનું કારણ પ્રાય થાય છે. એની અંદર ઘણી ઘણી વાતો સમજાય છે, ઘણા પડખા સમજાય છે, અને એની અંદર પછી અસ્તિત્વ ગ્રહણનો પ્રયોગ આવે છે. એ કેટલાક અભિપ્રાયો બદલાયા પછી, કેટલાક અભિપ્રાયો મંદ પીડ્યા પછી, કેટલાક ઊંડાણમાં ગયા પછી, કેટલીક પરિણમનની કેળવણી થયા પછી અસ્તિત્વ ગ્રહણનો પ્રયોગ આવે છે અને એ પ્રયોગ પછી બીજા પ્રયોગો કામના છે. આ દ્રષ્ટાંત અનુસાર દ્રષ્ટાંતો લેવા હોય તો મુખ્ય પ્રયોગ આ છે એમ કહેવા માંગે છે. શું કહે છે કે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું અર્થાત નાયક તરફની દ્રષ્ટિ કરવી તે જ પ્રયોગ છે. એટલે તે જ પહેલો પ્રયોગ છે. હું દીવા જેવો છું કે અરીસા જેવો છું તેમ વિચારવું એ પ્રયોગ નથી. બહુ ક્લિયર સ્ટેટમેન્ટ આપ્યું છે. વિચારવું તે પ્રયોગ નથી. છેલ્લા શબ્દો પકડો કે વિચારવું એ પ્રયોગ નથી. હું આવો છું કે હું તેવો છું એવો વિચાર આવે એ વિચારવું તે પ્રયોગ નથી. પ્રયોગ જુદી વસ્તુ છે, વિચાર જુદી વસ્તુ છે. હા, વિચારના કાળમાં પ્રયોગના કાળમાં વિચાર સાથે હોય છે. પ્રયોગ કાળમાં વિચાર સાથે હોય છે ખરો, પણ વિચાર હોય એટલે પ્રયોગ હોય જ એવું કોઈ જરૂરી નથી. વિચાર હોય અને પ્રયોગ ન પણ હોય, અને વિચાર હોય ને પ્રયોગ હોય પણ ખરો, કેમ કે પ્રયોગના કાળમાં વિચાર હોય છે. વિચાર ગૌણ છે, એમાં પ્રયોગની મુખ્યતા છે. પ્રયોગ શું છે બહુ સ્પષ્ટ સમજવા જેવો વિષય આ છે કે પ્રયોગ શું છે ને વિચાર શું છે. કે પ્રયોગ છે એ વિચારનું એપ્લિકેશન છે, ઇમ્પ્લિમેન્ટેશન છે. શું વિચારને એક્ઝિક્યુટ કરવો, એક્ઝિક્યુટિવ સ્ટેજમાં આવ્યો. પ્રયોગ છે એ એક્ઝિક્યુટિવ સ્ટેજનો વિષય છે. એટલે જે વાત પોતે સમજો છે એને અમલીકરણમાં લઈ જાય, એનો અમલ કરે, એનું નામ પ્રયોગ છે. પ્રયોગ વિચાર સાથે હોય શકે છે, પણ પ્રયોગ એ પ્રયોગ છે ને વિચાર એ વિચાર છે, બંને વાત જુદી છે. તમે જે કાંઈ વિચાર્યું છે, તમારું જે કાંઈ થિંકિંગ થઈ ગયું છે, પુટ ઇટ ઇન ટુ પ્રેક્ટિસ. પ્રેક્ટિકલ ઇઝ ધી પ્રેક્ટિસ ઓફ થિંકિંગ. થિંકિંગને પ્રેક્ટિસમાં લેવું, ઇટ ઇઝ કોલ્ડ પ્રેક્ટિકલ. બસ આટલી વાત છે. અને પ્રેક્ટિસ ચાલવી જોઈએ, અને પ્રેક્ટિસ મેક્સ ધી મેન પરફેક્ટ. પરફેક્શન છે નથી આવે કોઈ પણ કામનું, પરફેક્શન છે નથી આવે, પ્રેક્ટિસથી આવે. પછી સંસારના કામ હોય, કાર ડ્રાઇવિંગ કરવાની હોય કે સાયકલ ચલાવવાની હોય કે રોટલી વણવાની હોય, રસોઈ કરવાની હોય કે બિઝનેસ કરવાનો હોય, થડે બેસીને ધંધો કરવાનો હોય, તમારી જેટલી પ્રેક્ટિસ એટલું પરફેક્શન. એટલે એ સિદ્ધાંત વૈજ્ઞાનિક છે અને એ બધે લાગુ પડે છે એક સરખો. અહીંયા જ્યારે પ્રયોગનું પ્રકરણ છે ત્યારે એમ કહે છે કે શરૂઆતમાં તમે જો એમ કરવા જાઓ કે હું દીવા જેવો છું, હું અરીસા જેવો છું, તો એ વિચારમાં બી આજે શું એમ કહે છે, શું થશે તમારી દશા, કેમ ના પાડી દીવાની ને અરીસાની, કેમ ના પાડી, કે તમે વિચારમાં ચાલ્યા જશો, વિચારથી તમે ટેવાયેલા છો, વિચાર પદ્ધતિમાં તો તમે આવેલા જ છો. હવે પ્રયોગ પદ્ધતિ તો નવી પદ્ધતિ છે, એના માટે અનુભવ જ્ઞાની અનુભવથી એ વાત લે છે કે તમે આમ કરો, આમ નહીં કરો, તમે આમ કરો. બહુ સારો વિષય શરૂ થયો છે. પ્રયોગનો વિષય આપણે ક્યારેક ક્યારેક ચર્ચીએ છીએ, પણ બહુ નથી ચર્ચતા. એનું કારણ છે કે એ ભૂમિકામાં આવ્યાનું હોય એની સાથે એની ચર્ચા કરવાથી પાછું એ વિચાર પદ્ધતિએ ચડે છે, એમાં ને એમાં વિચાર પદ્ધતિએ લાગી જાય છે. આ ભૂલ થાય છે. ભૂલ થવામાં શું થાય છે? કોન્સેપ્ટ ખોટો થઈ જાય છે, કરે છે વિચાર ને માને છે પ્રયોગ, મિસકોન્સેપ્ટ થાય છે. આને લઈને જે કામ થવું જોઈએ કામ થતું નથી, અને પરિણામ આગળ ચાલતા નથી અથવા પરિણામ આગળ વધતું નથી. જે મુમુક્ષુતામાં વિકાસ થવો જોઈએ એ થતો નથી. જી હા, બળ એટલે ફોર્સ. કોઈ વાતને વિચારને અમલીકરણમાં કરવું હોય ત્યારે એનું જોર આવવું જોઈએ. જેમ કે તમને તરસ લાગે એ તો તમારો ફિલિંગ સ્ટેજનો જ વિષય છે. લાગી છે, તમને ફીલ થયું છે કે મને તરસ લાગી, પણ પહેલાં તમને વિચાર આવે છે તરસ લાગી વખતે કે મારે પાણી પીવું જોઈએ. એવી તમને તરસ લાગે એટલે વિચાર શું આવ્યો? મારે પાણી પીવું જોઈએ. એટલે તમે પાણી પીવાની પ્રવૃત્તિ ક્યારે કરશો? વિચાર બળ હશે ત્યારે. વિચાર હશે ત્યાં સુધી પ્રવૃત્તિ નથી કરતા. વિકલ્પ આવી જાય ત્યાં સુધી પ્રવૃત્તિ નથી થતી, પણ વિચાર બળ જેવું ઊભું થયું એટલે તમારી પ્રવૃત્તિ ચાલુ થશે. ક્યાં તમે પાણી મંગાવશો, ક્યાં ઊભા થઈને પાણી પી લેશો. તમે જ્યાં પાણી હશે ત્યાં પાણી પહોંચીને પાણી પી લેશો. ક્યાં તમે કહેશો પાણી લાવો, મને પાણી આપો, પાણી આપો. વિચાર પછી વિચાર બળ ઊભું થાય છે. બે જુદી જુદી વસ્તુ. એમાં ફોર્સ હોય છે, જોર હોય છે, સંવેગ હોય છે, અને એ જરૂરી છે. મુમુક્ષુને માત્ર આત્માનો કે તત્વનો વિચાર થવો એટલું પર્યાપ્ત નથી, પૂરતી વાત નથી, એ અધૂરી વાત છે. વિચારની સાથે વિચાર બળ હોવું જ જોઈએ. કૃપાળુદેવનો 569 નંબરનો પત્ર આના ઉપર છે. આપણા આત્મયોગમાં એ છપાશે, આત્મયોગમાં લખાઈ ગયા છે પ્રવચન. કે સત્સંગમાં જીવો વિચાર કરે છે, શેનો વિચાર કરે છે? કે આત્મકલ્યાણનો વિચાર કરે છે. મારે આત્માનું કલ્યાણ કરવું જોઈએ, મને મારું આત્માનું કલ્યાણ થવું જોઈએ, મને કરવું જોઈએ, મને થવું જોઈએ, આવા બધા વિચાર આવે છે. વિચાર ઘણાને આવે છે, વિચાર બળ કોકને આવે છે. ત્યાં વિચાર અને વિચાર બળ જુદો પડે છે. વિચારો ઘણાને આવે છે, વિચાર બળ કોઈ કોઈને આવે છે. હે, સ્વલક્ષ હોય અને સત્સંગ હોય ને અસત્સંગ ન હોય તો કુસંગ વાળો તો મરી ગયો, એનો કોઈ ક્લાસ નથી. પણ અસત્સંગ પણ નહીં હોવો જોઈએ, અને અસત્સંગ હોય તો અહીંયા અરુચિ થવી જોઈએ. કુટુંબમાં તો અસત્સંગ થવાનો છે. કુટુંબના બધા સભ્યો કઈ તત્વની આત્માની રુચિ વાળા હોય નહીં, ને એને ભેગું રહેવાનું છે આપણે, પણ ત્યાં અરુચિ થાય પછી વાંધો નથી. બહારમાં સત્સંગ હોવો જોઈએ, અંદરમાં સ્વલક્ષપૂર્વક આત્મકલ્યાણની બળવાન ભાવના હોવી જોઈએ, તો વિચાર બળ ઉત્પન્ન થાય. અને વિચાર બળ ઉત્પન્ન થાય એટલે પ્રયોગ ચાલુ થાય. પ્રયોગ ચાલુ થાય એટલે તમારું પરફેક્શન આવવાનું ચાલુ થાય. કેમ કે પ્રયોગ છે એ ફિલિંગ સ્ટેજમાં જ આવે છે, વિચારનું સ્ટેજ થિંકિંગમાં છે. ત્યાં મર્યાદા પૂરી થઈ પછી આગળ ચાલ્યો, ફિલિંગમાં આવ્યો, એ પ્રયોગમાં આવ્યો. એમાં એવું છે કે તમે બધી વિચાર સાથે સાથે છે ને, એકલો પ્રયોગ ક્યાં છે? એટલો પ્રયોગથી જુદો, ઉદયથી જુદો પડવાનો પ્રયાસ છે ત્યાં. હજી પ્રયાસ, પ્રયત્ન ભૂમિકા છે. શું મુમુક્ષુની ભૂમિકા છે એ પ્રયાસની ભૂમિકા છે, પ્રયત્નની ભૂમિકા છે. જ્ઞાન દશા છે એ પ્રયત્નની સફળ થયેલી એક ભૂમિકા છે. પછી ત્યાં પણ પુરુષાર્થ તો ચાલે છે, પણ પછી ઉપર ઉપરના જે સફળતાના શિખરો છે એ સિદ્ધ થતા જાય છે, પ્રાપ્ત થતા જાય છે. ત્યાં વીર્ય ગુણ કામ કરતો થયો, સક્રિય થયો. આ આ પ્રકરણ પૂરતો, આ ક્ષેત્ર પૂરતો સક્રિય થયો. એ સક્રિય થયો પછી જ્યારે ભાવભાષણ થશે સ્વરૂપનું, ત્યારે ખરેખર દિશા બદલશે. ત્યારે જ્ઞાનીઓએ એને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા, ગુરુદેવના શબ્દમાં એ નામ એમણે આપ્યું છે, ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા. હજી પુરુષાર્થની દિશા નથી બદલાણી, પણ દિશા બદલવાની બધી તૈયારીઓ ચાલે છે, તૈયારીઓ પૂર્વ તૈયારી ચાલે છે. જે દ્રઢત્વ કે તીવ્રતા, એનું નામ જ વિચાર બળ છે. એનું નામ જ વિચાર બળ છે. તીવ્રતા કયો, દ્રઢતા કયો, વિચાર બળ કયો, જોર કયો, જોશ કયો, શું કહે છે, હું દીવા જેવો છું કે હું અરીસા જેવો છું તેમ વિચારવું એ પ્રયોગ નથી. એ તો જાણવાની એક રીત છે, એ તો વિચારવાની એક રીત છે, સમજવાની એક રીત છે. જાણવાની મીન્સ સમજવાની એક રીત છે. આ તો આત્માને સમજવો એક વાત છે, સમજેલા આત્માને પ્રયોગની રીતે પ્રયોગમાં મૂકવો એ એક બીજી વાત છે. આખે બહુ સૂક્ષ્મતાથી આ વિષય અહીંયા પ્રતિપાદન થયો છે કે તમે પ્રયોગ ક્યારે કરશો, કે એની હૈયાતી હાથમાં આવ્યા વગર કેવી રીતે તમે પ્રયોગ કરશો, કોનો પ્રયોગ કરવો છે. જેની હૈયાતીનો વિષય તમને પ્રયોગાત્મક ન થયો, એ પહેલાં તમે બીજી રીતે એનો પ્રયોગાત્મક પણ કેવી રીતે કરશો એમ કહેશો. અને એટલા માટે ચોથું ગુણસ્થાન એ દ્રષ્ટિ પ્રધાન ગુણસ્થાન છે. એમાં હૈયાતી મજબૂત થઈ છે, પોતાની હૈયાતીની પકડ શ્રદ્ધાએ અનંત તાકાતથી, અનંત શક્તિથી, અનંત તાકાતથી હૈયાતીને પકડી છે. અને પછી આગળ વધવાની વાત છે. જો તમે તમારી હૈયાતીને ન પકડી હોય તો આત્મા કેવો છે ને કેવો નથી એ આગળની વાત કોઈ રહેતી નથી. એમ કે કૃપાળુ દેવે પછી એમ લીધું કે આત્મા નિત્ય છે. કેવો છે? કે આત્મા નિત્ય છે. તો કે એ છે પછીની વાત છે, પહેલાં છે એ વાત આવવી જોઈએ. પછી કેવો છે ને કેવો નથી, અસ્થિ નાસ્તિ જે કરવું એ પછીની વાત છે. આત્મા નિત્ય છે એ પછીની વાત છે, પહેલાં છે એ વાત. એમાં પણ અનુભવ ગર્ભિત વાત છે, કેમકે એ પણ બધા પ્રયોગના સ્ટેજ એમણે લીધા છે. આપણે જે પ્રવચનો કોબામાં થયા એ બધા એ પ્રયોગના દ્રષ્ટિકોણથી કરેલા છે ત્યાં. એટલે એ આખી વાત એવી રીતે લીધી છે ત્યાં, કે આમાં પ્રયોગ શું છે, કહેવા શું, કેમકે આ તો સમ્યક દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસ સ્થાન લીધા છે. આ કઈ ખાલી આત્માને આ છ પડખેથી સમજી લ્યો, આ બધે છ ન્યાયથી આ વાત સમજી લ્યો એવી વાત નથી. સમ્યક દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસ સ્થાન તરીકે એને સ્થાન આપ્યું છે આ છ પદને. તો વાત કોઈ મામૂલી વાત નથી, સાવધાન વાત નથી. બીજી રીતે એમ કહીએ કે જો આ છ પદને પ્રયોગાત્મક રીતે લેવામાં આવ્યા હોય તો એને સમ્યક દર્શન થાય, થાય ને થાય. તમારે કોઈ મિનમેખ નથી કોઈ, અથવા બીજો એમાં કોઈ અપવાદ કે વિકલ્પ બીજો નથી. એનો બીજો પર્યાય હોય જ નહીં, સમ્યક દર્શન જ એનો બીજો પર્યાય હોય. આ છ પદથી પ્રયોગાત્મક રીતે કોઈ આગળ વધ્યો એટલે એનો પર્યાય સમ્યક દર્શન જ હોય એમ કે છે, એનો બીજો પર્યાય ન હોય, એવી રીતે વાત લીધી છે. એ રીતે એનું મહત્વ ઘણું છે. કપાળુદેવે બહુ મંથનથી બહુ ઊંડા વિચારથી સાધના સાધતા સાધતા આ વિષયને વ્યવસ્થિત રીતે પ્રતિપાદન કર્યો છે. બહુ વ્યવસ્થિત રીતે એમની વિશિષ્ટતા જે હતી, એ જ્ઞાની હતા એવું જ નહીં, પ્રતિપાદનમાં એમણે ક્રમ બહુ સાચવો છે. ઠેક ઠેકાણે કેટલી જગ્યાએ બતાવી શકાય એવી વાત છે. 254 પત્રમાં એ વાત પ્રસિદ્ધ છે, 493માં આ વાત પ્રસિદ્ધ થઈ, 751માં પહેલું સંકેત બીજું સંકેત ને ત્રીજું સંકેત ક્રમથી આવ્યો, 335માં માત્ર જ્ઞાનીને ઈચ્છે છે તે એને જે ક્રમ પડે છે કે ઓળખે છે, એને જે ક્રમ પડે છે કે ભજે છે એને, પરિણામોનો ક્રમ કેટલી જગ્યાએ એમણે પ્રતિપાદન કર્યા છે. શું અને બહુ નેચરલી આવ્યું છે, બહુ કુદરતી આવ્યું છે, પોતાના અનુભવમાંથી એ વિષય બહુ કુદરતી રીતે પ્રતિપાદન થયેલો છે. એ એક વિશિષ્ટતા છે એમના પ્રતિપાદનમાં. નહીતર મુમુક્ષુએ શોધકપણું ગ્રહણ કરીને શોધક જીવ થઈને સંશોધક વૃત્તિએ કોઓર્ડિનેશન કરવું પડે. કોઈ વાત ક્યાંય પડી હોય, કોઈ વાત ક્યાંય પડી હોય, કોઈ વાત ક્યાંય પડી હોય, એમાં પહેલી કઈ ગોઠવવી, પછી કઈ ગોઠવવી, પછી કઈ ગોઠવવી, બધું કોઓર્ડિનેશન કરવું પડે. અને નહીતર ક્રમભંગ રીતે ચાલે ને સફળ ન થાય. બધું વાંચે, વિચારે, સમજે, પણ ક્રમનો વિષય ખ્યાલમાં આવે નહીં, કોઓર્ડિનેશન કરે નહીં, અને પછી પોતાને જેમ ઠીક ફાવે તેમ કરે, અને એ રીતે નિષ્ફળતાને પ્રાપ્ત કરે. અને પ્રાય અત્યાર સુધી એવું થયું છે. શાસ્ત્રો નથી વાંચ્યા એવું નથી, અંગપૂર્વો પણ વાંચી લીધા છે. બીજું જે મહાન પરમાગમો છે એની અંદર જ્ઞાન દશાની ને સાધક દશાની ચર્ચાઓ ખૂબ આવે છે. કેમ કે મહાન આત્માઓએ પોતાની દશાની જ વાતો કરી છે, મોટાભાગે પોતાના અનુભવની જ વાતો કરી છે. મુમુક્ષુને એ વર્તમાન પ્રયોજન નથી, પરંપરા એ પ્રયોજન છે. એ વાત બહુ ઓછા લોકોના સમજણમાં છે. અમે તો સમયસર વાંચીએ છીએ એમ કે તારું વર્તમાન પ્રયોજન ક્યાં? એ પ્રકાશ ઇનડાયરેક્ટલી ગુરુદેવે બેનશ્રીના વચનામૃતનું પ્રકાશન થયું ત્યારે પાડ્યું, લાખ પુસ્તક છપાવો. કેમ કે આ તમારું વર્તમાન પ્રયોજન છે. સમયસર માટે એમ ન કીધું, બેનશ્રીના વચનામૃત માટે એમ કેમ કીધું એવું કેટલાયને પ્રશ્ન થયો હતો. ઘણા મુમુક્ષુને આ પ્રશ્ન થયો હતો કે ગુરુદેવને લાભ સમયસારથી થયો છે, એ લાખ સમયસર છપાવવાનું ન કીધું, અને લાખ આ પુસ્તક છપાવવાનું શું કરવા કીધું. આ તર્ક થયો હતો, બુદ્ધિવાળાને તો બહુ તર્ક ઉઠે. હા, પણ કહો પછી આડી બુદ્ધિ વધારે ચાલે, વક્ર થાય તો બેનશ્રીનો પક્ષપાત છે ને, બેન ગુરુદેવને બેનશ્રીનો પક્ષપાત છે એટલે જરાક એમ કીધું લાગે છે. આ બધી મૂર્ખાઈ કરે છે લોકો અને અભક્તિ કરે છે. જ્ઞાનીને વળી પક્ષપાત કેવો? તમારા હિત માટે એ વાત કરે છે, એ તમને સૂચતી નથી ને તમને વળી પક્ષપાત ક્યાંથી ભૂલ્યો? આનું નામ અસરળતા, આનું નામ વક્રતા. આ બધું થયેલું છે. બધાને બોલતા સાંભળેલા છે, ગડબડ થઈ જાય માણસ, સરળતા ન હોય તો ગડબડ થઈ જાય. એમણે એ જોયું કે મુમુક્ષુને મુમુક્ષુની ભૂમિકામાં વર્તમાન પ્રયોજનભૂત વાત ઘણી નીકળી છે અને બહુ કામની ચીજ આમાં આવી છે, એટલે એમને બહુ ઉલ્લાસ આવ્યો. મુમુક્ષુ સમાજ ઉપરની એમની કરુણા બોલતી હતી, એને બીજી રીતે અધરવાઇઝ ન ખતવાય, ન લેવાય, બહુ મોટો અપરાધ થઈ જાય. ટાઈમ થઈ ગયો છે, કાલે લીસો વધારે મળ્યો છે.